એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર અને ગ્રંથસારના આજના અંકમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી કૃતિની સફરે નીકળ્યા છીએ જે દેખાવમાં ભલે નાની લાગે પણ એની અસર, એનું ઊંડાણ ખરેખર ઘણું છે. આપણે વાત કરી રહ્યા છીએ આઇરિશ લેખિકા ક્લેર કીગનની. એમને 2021માં પ્રકાશિત થયેલી અને દુનિયાભરમાં વખણાયેલી લઘુ નવલ સ્મોલ થિંગ્સ લાઇક ધીસ, ગુજરાતીમાં કહીએ તો નાની નાની બાબતો.
હા, ક્લેર કીગન એમનું નામ અત્યારે આયર્લેન્ડના જે સમકાલીન સાહિત્યકારો છે ને એમાં બહુ માનથી લેવાય છે. ટૂંકી વાર્તા અને લઘુ નવલ એના તો જાણે એ આધુનિક શિલ્પી છે.
શિલ્પી જેવું જ કામ,
બરાબર. એમની કલમની તાકાત કોઈ ભારેખમ શબ્દોમાં નથી, ખબર છે. એ તો છે એમના સંયમમાં, એમની ચોકસાઈમાં અને પેલું ભાવનાત્મક ઊંડાણ છે ને એમાં. જાણે ઓછા શબ્દોમાં ઘણું બધું કહી દે.
હા, એ કળા એમને હસ્તગત છે.
અને એમની રચનાઓ મોટે ભાગે ગ્રામીણ આયર્લેન્ડના પરિવેશમાં, ત્યાંના લોકોની માનસિકતામાં એમાં ઊંડા ઉતરે છે. એમની પેલી બીજી જાણીતી કૃતિ છે ફોસ્ટર, એ પણ આ જ કારણે ખૂબ વખણાઈ હતી.
અને સ્મોલ થિંગ્સ લાઇક ધીસ એ તો જાણે સાહિત્ય જગતમાં આવીને છવાઈ ગઈ. પ્રકાશિત થઈ એ સાથે જ બુકર પ્રાઇઝ માટે શોર્ટલિસ્ટ થઈ. અને આ વાત જાણવા જેવી છે કે આટલા પ્રતિષ્ઠિત સન્માન માટે નોમિનેટ થયેલું આ અત્યાર સુધીનું સૌથી ટૂંકું પુસ્તક છે.
એમને,
હા,
સૌથી ટૂંકું.
હા, અને એટલું જ નહીં, એને રાજકીય સાહિત્ય માટેનો ઓરવેલ પ્રાઇઝ પણ મળ્યો. એટલે સવાલ થયો કે આટલી નાની કૃતિમાં આટલી બધી તાકાત એ આવી ક્યાંથી? કદાચ એ સમજવા માટે એની પૃષ્ઠભૂમિ અને એનો ઐતિહાસિક સંદર્ભ જોવો જરૂરી છે.
ચોક્કસ, એકદમ સાચી વાત. આ વાર્તા આપણને લઈ જાય છે 1985ના આયર્લેન્ડમાં. જગ્યા છે ન્યુરોસ, એક નાનું શહેર નદી કિનારે વસેલું, અને સમય ક્રિસમસના બસ ગણતરીના અઠવાડિયા પહેલાંનો. એ સમય આયર્લેન્ડ માટે આર્થિક રીતે થોડો અઘરો હતો. બેરોજગારી હતી, થોડી નિરાશા જેવું વાતાવરણ હતું. પણ આ વાર્તાના મૂળ જે ઐતિહાસિક જમીનમાં છે ને એ બહુ સંવેદનશીલ અને પીડાદાયક છે. એ છે પેલી મેગડાલેન લોન્ડ્રીઝ.
હા, મેગડાલેન લોન્ડ્રીઝ. આ નામ આઇરિશ ઇતિહાસના એક કાળા અને, સાચું કહું તો, શરમજનક અધ્યાય સાથે જોડાયેલું છે. કહેવા માટે તો એ કેથોલિક નન દ્વારા ચાલતી લોન્ડ્રી હતી, પણ હકીકત
એ હતી કે આ એવી સંસ્થાઓ હતી જ્યાં પતિત ગણાતી સ્ત્રીઓ,
મતલબ કે અપરિણીત માતાઓ કે પછી અનાથ છોકરીઓ,
હા, અથવા તો સમાજની નજરે જે નૈતિક રીતે ભટકી ગયેલી મનાતી હોય એવી બીજી સ્ત્રીઓ, એમને લગભગ ગુલામી જેવી સ્થિતિમાં રાખાતી.
એમની પાસે સખત મજૂરી કરાવવામાં આવતી, અને એ પણ કોઈ પગાર વગર. ભય, શોષણ, અમાનવીય વ્યવહાર, આ બધું ત્યાં જાણે સામાન્ય હતું.
બહુ દુઃખદ.
કીગનની આ નવલકથા આ વાસ્તવિકતા પર આધારિત ઐતિહાસિક કાલ્પનિક છે, પણ એનો હેતુ ખાલી ઇતિહાસ કહેવાનો નથી. એક સામાન્ય માણસના અંતરાત્માના જાગરણની વાત છે, એના નૈતિક સંઘર્ષની અંગત કહાણી, અને એના દ્વારા આ મોટા મુદ્દા પર પ્રકાશ પાડે છે.
બરાબર કહ્યું. આ કોઈ ઇતિહાસનો દસ્તાવેજ નથી, પણ ઇતિહાસના પડછાયામાં જીવતા એક માણસના મનની વાત છે. તો આજની આપણી ચર્ચાનો આશય એ જ છે. આ નાનકડી પણ ગહન વાર્તાના તાણાવાણા ઉકેલીએ, એના પાત્રોના મનોભાવો સમજીએ, એના જે મુખ્ય વિષયો છે એનું પૃથક્કરણ કરીએ, અને ક્લેર કીગનની પેલી અદ્ભુત કરકસરભરી શૈલી છે ને એની બારીકીઓ માણીએ.
તો ચાલો શરૂઆત કરીએ કથાના કેન્દ્રબિંદુથી. મુખ્ય પાત્ર બિલ ફરલોંગ. કોણ છે આ બિલ ફરલોંગ? કેવું છે એનું જીવન?
બિલ ફરલોંગ એ આ વાર્તાનો શ્વાસ છે, એની ધડકન કહી શકાય. 40 વટાણી રહેલો એક સામાન્ય માણસ, સ્થાનિક કોલસા અને લાકડાનો વેપારી.
એકદમ સામાન્ય.
હા, શિસ્ત છે, મહેનતુ છે, પોતાના કામમાં ધ્યાન આપવાવાળો, 5 દીકરીઓનો પિતા છે, એક પતિ છે. એનું જીવન આમ જુઓ તો સ્થિર લાગે, ગોઠવાયેલું, ખાસ કરીને એની પોતાની શરૂઆત જોઈએ તો, કારણ કે એક અપરિણીત કિશોર માતાનો પુત્ર હતો.
ઓહ,
જે એ જમાનામાં સમાજની નજરે કદાચ એક ડાઘ ગણાય, પણ પોતાની મહેનતથી એણે ઠીકઠાક જીવન ઊભું કર્યું છે. પરંતુ આ જે બહારની સ્થિરતા છે ને, એની નીચે એના મનમાં એક સતત અજંપો છે, જાણે કંઈક ખૂટે છે, કોઈક અવાજ એને અંદરથી બોલાવી રહ્યો છે. આ નવલકથાનો ખરો સંઘર્ષ કોઈ મોટી બાહ્ય ઘટના નથી, એ તો બિલના પોતાના અંતરમનમાં ચાલે છે, એક યુદ્ધ જેવું. એના અંતરાત્માનો અવાજ એક તરફ અને બીજી તરફ સમાજનો ડર, સામાજિક દબાણ અને સૌથી વધુ તો એક પ્રકારનું સામૂહિક બોલકું મૌન.
આ આંતરિક સંઘર્ષ એ જ ખરેખર કથાનો પ્રાણ છે, તો કહી શક્તિઓ છે જે એને આ ખેંચતાણમાં રાખે છે. તમે કહ્યું એમ, એક તરફ અંતરાત્મા અને બીજી તરફ સામાજિક દબાણ, આ બંને છેડાઓને રજૂ કરતા પાત્રો કયા છે જે એના જીવનને એના વિશ્વને આકાર આપે છે?
મેનના જીવનમાં મુખ્યત્વે બે સ્ત્રી પાત્રો છે જે આ દ્વંદ્વને જાણે મૂર્તિમંત કરે છે. એક છે એની પત્ની એલિન ફર્લોંગ. એ ખૂબ વ્યવહારુ સ્ત્રી છે, દુનિયાદારી સમજે છે.
પ્રેક્ટિકલ.
હા, બરાબર. એની પહેલી ચિંતા પરિવારની સુરક્ષા છે, આર્થિક સ્થિરતા છે અને સમાજમાં એમની પ્રતિષ્ઠા જાળવી રાખવાની છે. એ પરિસ્થિતિની ગંભીરતા સમજે છે અને જાણે છે કે સમાજના જે વર્ણલખ્યા નિયમો છે એ તોડવાની કિંમત શું હોઈ શકે.
બરાબર.
એટલે એ સમાજની એ રૂઢિચુસ્તતા અને ભયનું પ્રતીક બની જાય છે જે બિલને કદાચ પગલાં ભરતા રોકે છે. અને એમની પાંચ દીકરીઓ, એ જાણે એ બધું જ છે જે બિલ પોતાના સંભવિત સાહસથી દાવ પર લગાવી શકે છે.
અને બીજી તરફ કોણ છે? કોણ છે જે બિલના અંતરાત્માને ઢંઢોળે છે?
બીજી તરફ છે એક યાદ, એક પ્રેરણા. એ છે શ્રીમતી વિલ્સનની સ્મૃતિ. શ્રીમતી વિલ્સન એક શ્રીમંત પ્રોટેસ્ટન્ટ વિધવા હતા.
અચ્છા.
જ્યારે બિલની માતા કિશોરાવસ્થામાં ગર્ભવતી થઈ અને નિરાધાર હતી, ત્યારે આ શ્રીમતી વિલ્સને જ એમને પોતાના ઘરમાં આશરો આપ્યો હતો. બિલના જન્મ પછી પણ એમની સંભાળ રાખી હતી.
વાહ.
આ એક એવો દયાનું કાર્ય હતું જેણે બિલ અને તેની માતાનું જીવન જ બદલી નાખ્યું હતું. એટલે શ્રીમતી વિલ્સનની આ નિસ્વાર્થ કરુણા, એમની નૈતિક હિંમત એ બિલ માટે એક દીવાદાંડી જેવી છે, એક આદર્શ જે તેને સતત યાદ અપાવે છે કે સાચું શું છે.
એટલે ભૂતકાળની એ દયા વર્તમાનના નૈતિક સંકટ સમયે એના માટે માર્ગદર્શક બને છે.
બિલકુલ.
તો એક તરફ પરિવાર અને સમાજનો ડર છે, બીજી તરફ ભૂતકાળની દયાનું ઉદાહરણ. આ બંનેની વચ્ચે બિલનું જીવન અને વાર્તા આગળ કેવી રીતે વધે છે? શરૂઆતમાં એના રોજિંદા જીવનનું અને આસપાસના માહોલનું ચિત્રણ કેવું છે?
વાર્તાના પહેલા ભાગમાં છે ને, કીગન બહુ કુશળતાથી 1985ના એ ઠંડા ધુમ્મસવાળા ન્યૂ રોસનું વાતાવરણ ઊભું કરે છે. કડકડતી ઠંડી છે, નદી પરથી આવતો ભેજ જાણે હાડકામાં ઉતરી જાય, લોકોના ચહેરા પર પેલી આર્થિક તંગીની રેખાઓ સ્પષ્ટ દેખાય.
ક્રિસમસનો સમય હોવા છતાં.
હા, ક્રિસમસ નજીક છે પણ ઉજવણીનો ઉમંગ જાણે ક્યાંક ખોવાઈ ગયો છે. આ માહોલમાં આપણે બિલને એની રોજિંદી ઘટમાળમાં જોઈએ છીએ. કોલસા લાકડાની ડિલિવરી કરવી, ગ્રાહકો સાથે વાત કરવી, સાંજે ઘરે આવીને પરિવાર સાથે જમવું,
બધું સામાન્ય લાગે છે.
હા, ઉપરથી બધું સામાન્ય લાગે છે, પણ બિલના મનમાં એક શાંત અશાંતિ છે. એને બાળપણની અધૂરી યાદો સતાવે છે, ખાસ કરીને શ્રીમતી વિલ્સનની ઉદારતા અને પોતાના પિતા કોણ હતા એનું રહસ્ય. આ બધાની વચ્ચે એ સ્થાનિક કોન્વેન્ટમાં નિયમિત કોલસાની ડિલિવરી કરવા જાય છે. એક દિવસ ત્યાં એને પહેલો એવો અનુભવ થાય છે જે એના મનની શાંતિ થોડી ઢોળી નાખે છે. એ કોન્વેન્ટ સંચાલિત તાલીમ શાળાની કેટલીક યુવાન છોકરીઓને જુએ છે. એમના માથા મૂંડેલા છે, આંખોમાં ભય છે અને ચહેરા પર વધુ પડતા કામનો થાક સ્પષ્ટ દેખાય છે. બસ એક ક્ષણ માટે જ, પણ એ દ્રશ્ય એના મનમાં ચોંટી જાય છે.
અક્ષણભરનું દ્રશ્ય એ જાણે એક તિરાડ પાડે છે નહીં પેલી દિવાલમાં, જે બિલે કદાચ અજાણતા જ પોતાની જાત અને કોન્વેન્ટના રહસ્યો વચ્ચે ઊભી કરી રાખી હતી.
બરાબર.
અહીંથી જ પેલો સહભાગીતા અને મૌનના કાવતરાનો વિષય, કોમ્પ્લિસિટી એન્ડ ધ કન્સ્પિરસી ઓફ સાયલન્સ, જે આ નવલકથાના કેન્દ્રમાં છે, તે જાણે ઉભારવા માંડે છે. કીગન લખે છે એમ, બિલને હંમેશા એવી લાગણી થતી કે વસ્તુઓનો બીજો ક્રમ છે, એક ગુપ્ત જીવન જેમાં તેનો કોઈ પ્રવેશ નથી. આ અનુભવ જાણે એ ગુપ્ત જીવનના દરવાજા પર એક નાનકડો ટકોરો મારે છે. એને ખ્યાલ આવે છે કે જે દેખાય છે એના કરતાં કંઈક વધુ ઊંડું અને કદાચ ભયાવહ છુપાયેલું છે.
બિલકુલ. આ પછી બિલ પહેલા કરતાં વધુ સજાગ બને છે. એક કોન્વેન્ટ વિશે ચાલતી કાનાફૂસી, લોકોની ચૂપકીદી, ઇશારાઓમાં થતી વાતો, આ બધું હવે એના ધ્યાનમાં આવવા માંડે છે.
એનું ધ્યાન જાય છે હવે.
હા, તેને પોતાના એક કર્મચારી નેડ પાસેથી જાણવા મળે છે કે નેડની બહેનને પણ વર્ષો પહેલાં આવી જ કોઈ સંસ્થામાં મોકલવામાં આવી હતી અને ત્યાંથી પાછા આવ્યા પછી એ ક્યારે પહેલાં જેવી સ્વસ્થ ન રહી.
અરે રે,
આ વાત બિલને વધુ વિચલિત કરે છે. એટલે એ ઘરે આવીને સાવચેતીપૂર્વક પોતાની પત્ની એલિન સાથે આ વિષય પર વાત કરવાનો પ્રયત્ન કરે છે.
અને એલિનની પ્રતિક્રિયા કેવી હોય છે? એ શું દર્શાવે છે? શું એ ખાલી એક વ્યક્તિનો ડર છે કે પછી એ સમયના આખા સમાજનું પ્રતિબિંબ છે?
એલિનની પ્રતિક્રિયા બહુ તીવ્ર અને સ્પષ્ટ છે. તે ગુસ્સે થાય છે, ચિંતા વ્યક્ત કરે છે અને બિલને કડક શબ્દોમાં ચેતવણી આપે છે કે ભાઈ, તું તારા કામથી કામ રાખ, આ બધી બાબતોમાં માથું ન માર.
સીધી વાત.
હા, એના શબ્દોમાં ચર્ચની સત્તાનો ડર છે, સામાજિક બહિષ્કારનો ભય છે અને સૌથી વધુ તો પરિવારની આર્થિક સ્થિરતા જોખમાઈ જવાનો ડર સ્પષ્ટ દેખાય છે. એ કહે છે પણ છે, જો તમારે આ જીવનમાં આગળ વધવું હોય તો એવી વસ્તુઓ છે જેને તમારે અવગણવી પડશે.
આ વાક્ય ઘણું કહી જાય છે.
બરાબર, અને એની વાત સાવ અતાર્કિક પણ નથી લાગતી. એ સમય અને સ્થળમાં ચર્ચ અને તેની સંસ્થાઓ સામે અવાજ ઉઠાવવો એ ખરેખર આત્મઘાતી પગલું ગણાઈ શકે. એટલે એલિન માત્ર ડરપોક નથી, પણ એ સમયની કડવી વાસ્તવિકતાનું, ટકી રહેવાની વૃત્તિનું એનું પ્રતિનિધિત્વ પણ કરે છે.
આ ખરેખર એક જટિલ પરિસ્થિતિ છે. એક તરફ એલિનની આ વ્યવહારુ, કદાચ સાચી પણ લાગતી સલાહ, અને બીજી તરફ બિલના મનમાં પેલું શ્રીમતી વિલ્સનનો વિચાર ઘૂમરાયા કરે છે. ભૂતકાળનો આ ભાર, ધ વેઇટ ઓફ ધ પાસ્ટ, એ તેને કેવી રીતે પ્રભાવિત કરે છે?
એલિનની ચેતવણી પછી બિલ વધુ અંતર્મુખી બને છે, એ વાત સાચી. શ્રીમતી વિલ્સનની દયા હવે એના માટે ખાલી એક ભૂતકાળની ઘટના નથી રહેતી, એ એક જીવંત નૈતિક પ્રશ્ન બની જાય છે.
હા,
એ વિચારે છે કે જો શ્રીમતી વિલ્સને એ સમયે સમાજના ડરથી પોતાની માતાને મદદ ન કરી હોત તો શું થાત? શું એની માતા પણ આ કોન્વેન્ટની છોકરીઓની જેમ જ કોઈ અંધારી કોટડીમાં પીડાઈ રહી હોત?
આ વિચાર જ હચમચાવી દે એવો છે.
બિલકુલ, એને સમજાય છે કે દયા અને હિંમત એ કોઈ મોટા ફિલોસોફિકલ ખ્યાલો નથી, એ તો નક્કર કાર્યો છે જે કોઈકનું જીવન બચાવી શકે છે અથવા બરબાદ કરી શકે છે. શ્રીમતી વિલ્સનની દયા અને શહેરનો પેલો સામૂહિક ભય, આ વિરોધાભાસ તેના મનમાં વધુને વધુ ઘેરો બને છે. અને એને પેલી સામાન્ય માન્યતા પણ યાદ આવે છે, જે લોકો કદાચ મોટેથી ન કહેતા હોય પણ માનતા હોય, કે આ તો સ્ત્રીઓ અને નનનો મામલો હતો અને એવો ધંધો જેમાં પુરુષે દખલ ન કરવી જોઈએ. જાણે પુરુષોએ આમાંથી દૂર રહેવું.
હા,
પણ હવે બિલ માટે આ માત્ર બીજાનો મામલો નથી રહ્યો.
અને આ આંતરિક મંથન પછી વાર્તા એના નિર્ણાયક વળાંક પર પહોંચે છે. એ ક્ષણ કેવી રીતે આવે છે એ જરા વિસ્તારથી કહો ને.
ચોક્કસ. ક્રિસમસ હવે બહુ નજીક છે. એક વહેલી સવારે, હજુ અંધારું જ છે, બિલ કોલસાની ડિલિવરી કરવા ફરીથી કોન્વેન્ટ જાય છે. એને નવાઈ લાગે છે, કારણ કે મુખ્ય દરવાજો સહેજ ખુલ્લો હોય છે. આવું સામાન્ય રીતે બને નહીં. તે અંદર જાય છે, યાર્ડ પાર કરીને કોલસાના શેડ તરફ આગળ વધે છે અને ત્યાં એ કોલસાના ઢગલાની બાજુમાં અંધારા ખૂણામાં એને કંઈક હલચલ દેખાય છે. તે ધ્યાનથી જુએ છે તો એક યુવાન છોકરી, લગભગ થીજી ગયેલી હાલતમાં, ઉઘાડા પગે, ગંદા કપડામાં, કોલસાની કાળી મેષથી લથપથ ત્યાં બંધ કરેલી છે.
હે ભગવાન!
એ છોકરીનું નામ સારાહ છે. તે અત્યંત ડરેલી છે, પણ બિલને જોઈને એનામાં જાણે થોડી આશા જાગે છે. તે ધ્રુજતા અવાજે મદદ માંગે છે અને પોતાના બાળક વિશે પૂછે છે, જે દેખીતી રીતે તેની પાસેથી છીનવી લેવામાં આવ્યું છે.
આ ક્ષણ, આ તો જાણે બધી અફવાઓ, બધી શંકાઓ, બધું અમૂર્ત ભય એક ભયાનક નક્કર વાસ્તવિકતા બનીને બિલની સામે આવી જાય છે. અત્યાર સુધી જે દૂર હતું, અસ્પષ્ટ હતું, તે હવે તેની આંખો સામે છે, એના સ્પર્શની હદમાં છે. આ તો એના માટે પોઈન્ટ ઓફ નો રિટર્ન કહેવાય. એ શું કરે છે પછી?
બિલ ક્ષણમાન માટે તો સ્તબ્ધ થઈ જાય છે, પણ પછી એ તરત જ એ છોકરીને ત્યાંથી ઉઠાડીને કોન્વેન્ટની મુખ્ય ઇમારત તરફ લઈ જાય છે. ત્યાં તેનો સામનો થાય છે મધર સુપિરિયર સાથે.
ઓહ!
અને આ મુલાકાત અત્યંત ઠંડી અને અસ્વસ્થ કરનારી છે. મધર સુપિરિયર એકદમ શાંત અને સંયમિત દેખાય છે, પણ એમની શાંતિમાં એક પ્રકારની સત્તાની ધાક છે અને પરિસ્થિતિ પર કાબુ મેળવવાની ચાલાકી સ્પષ્ટ વર્તાય છે.
બનાવટી શાંતિ.
હા, તેઓ સારાહની જે દયનીય હાલત છે એને લગભગ નજરઅંદાજ કરે છે, જાણે કશું અસામાન્ય બન્યું જ નથી. તેઓ બિલને બેસવા કહે છે, ચા ઓફર કરે છે અને પછી ખૂબ જ સહજતાથી એના હાથમાં પૈસા મૂકવાનો પ્રયાસ કરે છે, જાણે એની ચૂપકીદી ખરીદી રહ્યા હોય.
લાંચ આપવાનો પ્રયાસ.
બરાબર. તેઓ આખી ઘટનાને સારાહની માનસિક અસ્થિરતા તરીકે ખપાવવાનો પ્રયાસ કરે છે.
આ મધર સુપિરિયરનું પાત્ર કેટલું ભયાવહ છે. એ કોઈ રાક્ષસી વ્યક્તિ નથી, પણ એક ઠંડી, લાગણીહીન, અમલદારશાહી ક્રૂરતાનું જાણે મૂર્ત સ્વરૂપ છે. એનું એકમાત્ર લક્ષ્ય સંસ્થાની પ્રતિષ્ઠા અને ગુપ્તતા જાળવવાનું છે, ભલે એના માટે માનવતા નેવે મૂકવી પડે.
સાચી વાત.
આ સીધું જ સત્તાના દુરુપયોગ અને સંસ્થાકીય દંભના વિષય પર પ્રકાશ પાડે છે. કેવી રીતે ધર્મ અને સેવાના નામે ચાલતી સંસ્થાઓ પોતે જ શોષણનું કેન્દ્ર બની શકે છે. આઘાતજનક છે. બિલ આ પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર આવે છે?
બિલ આ મુલાકાતથી અંદર સુધી હચમચી જાય છે. તે પૈસા લેવાની ના પાડે છે અને ત્યાંથી લગભગ ભાગી છૂટે છે એમ કહી શકાય. એના મનમાં હવે ભયંકર સંઘર્ષ ચાલી રહ્યો છે. એણે જે જોયું છે એ ભૂલી શકાય તેમ નથી, પણ એ શું કરી શકે, શું કરવું જોઈએ?
હા, એ જ મોટો પ્રશ્ન.
આખો દિવસ એ આ જ વિચારોમાં ખોવાયેલો રહે છે. તે ક્રિસમસ માટે ખરીદી કરવા જાય છે, શહેરના રસ્તા પર ફરે છે, સાંજે પરિવાર સાથે જમે છે, પણ સારાનો ચહેરો, એની ડરેલી આંખો એના મનમાંથી ખસતી નથી. એની સામે હવે બે રસ્તા સ્પષ્ટ છે. એક એલિનનો રસ્તો, ચૂપ રહેવાનું, બધું ભૂલી જવાનું, પોતાના પરિવારની સુરક્ષા પસંદ કરવાનો.
અને બીજો?
બીજો રસ્તો શ્રીમતી વિલ્સનનો રસ્તો, નૈતિક હિંમત બતાવવાનો, પરિણામોની પરવા કર્યા વિના જે સાચું છે તે કરવાનો.
અને અહીં આપણે ફરીથી નવલકથાના હાર્દ પર આવીએ છીએ. વ્યક્તિગત અંતરાત્મા વિરુદ્ધ સામાજિક દબાણ, ઇન્ડિવિજ્યુઅલ કોન્શિયન્સ વર્સિસ સોસાયટલ પ્રેશર. બિલ કોઈ મહાનાયક નથી, એ આપણા જેવો જ એક સામાન્ય માણસ છે, પણ સંજોગો એને એક અસાધારણ નૈતિક કસોટીની ક્ષણે લાવીને મૂકી દે છે. કીગન એના મનોમંથનને એક સરળ પણ અત્યંત ગહન પ્રશ્નમાં રજૂ કરે છે. શું એકબીજાને મદદ કર્યા વિના જીવવાનો કોઈ અર્થ હતો?
બહુ મોટો સવાલ.
હા, આ પ્રશ્ન ખાલી બિલ માટે નથી, એ દરેક વાચક માટે છે, અને આ પ્રશ્ન જ કદાચ તેના અંતિમ નિર્ણયની ભૂમિકા બાંધે છે.
અને અંતે બિલ પોતાનો નિર્ણય લે છે. એ રાત્રે જ્યારે આખું શહેર ક્રિસમસની તૈયારીમાં સૂઈ રહ્યું છે, ત્યારે બિલ પોતાના ગરમ, સુરક્ષિત ઘરમાંથી બહાર નીકળે છે.
અંધારામાં.
હા, ઠંડી અંધારી શેરીઓમાંથી પસાર થઈને તે ફરીથી કોન્વેન્ટ પહોંચે છે. હવે ક્લેર કીગન આપણને બતાવતી નથી કે કોન્વેન્ટની અંદર બરાબર શું થાય છે, એ બધું વાચકની કલ્પના પર છોડી દે છે.
એમની શૈલી છે,
શબ્દો વિના ઘણું બધું કહી જાય છે. આપણે બિલને શહેરના મધ્યમાંથી પસાર થતો જોઈએ છીએ. એ ધીમે ધીમે ચાલી રહ્યો છે, પણ તે એકલો નથી.
કોણ છે સાથે?
તેની સાથે પેલી યુવાન છોકરી સારાહ છે. બિલે તેનો હાથ પકડ્યો છે, અથવા કદાચ તેની કોણી પકડીને તેને સહારો આપી રહ્યો છે. તે તેને પોતાના ઘરે લઈ જઈ રહ્યો છે, ખુલ્લે આમ, એના પડોશીઓની, એના શહેરના લોકોની નજર સામે.
વાહ.
આ કોઈ ભાષણ નથી, કોઈ નારા નથી, આ મૌન સામે, સામૂહિક ઉદાસીનતા સામે બળવાનું એક શાંત પણ અત્યંત શક્તિશાળી કૃત્ય છે.
આ અંતિમ દ્રશ્યની તાકાત અદ્ભુત છે. કોઈ હિંસા નહીં, કોઈ આક્રોશ નહીં, માત્ર એક માણસ બીજા જરૂરિયાતમંદ માણસને મદદ કરી રહ્યો છે. પણ આ સામાન્ય લાગતું કૃત્ય એ સમાજમાં એક ધડાકા સમાન છે.
ચોક્કસ.
તે સહભાગીતાનો, ચૂપ રહેવાનો, બીજાનો મામલો કહીને આંખ આડા કાન કરવાનો સ્પષ્ટ ઇનકાર છે. અને લેખિકા અંત ખુલ્લો રાખે છે. આપણને ખબર નથી કે બિલ અને તેના પરિવારનું શું થશે, શું સમાજ તેમને સ્વીકારશે, શું તેમનો ધંધો પડી ભાંગશે. આ અજ્ઞાત ભવિષ્ય જ આ કૃત્યને વધુ હિંમતવાન બનાવે છે. અને પેલો અંતિમ કોટ પણ કેટલો સૂચક છે. જેમ તેઓ શેરીમાં આગળ વધ્યા, ફરલોંગે છોકરીનો હાથ તેના હાથમાંથી ખસેડીને તેની કોણી પર મૂક્યો અને તેની આંગળીઓનો સ્પર્શ અનુભવ્યો, જે ઠંડીથી વૃક્ષ હતી. એ સ્પર્શ, એ માનવીય જોડાણ, એ જ આખી નવલકથાનો સાર છે.
બરાબર. અને આ જ બિંદુએ નવલકથાનું શીર્ષક સ્મોલ થિંગ્સ લાઇક ધીસ એકદમ સાર્થક બને છે. શ્રીમતી વિલ્સનનું પેલું દયાનું નાનકડું સ્મોલ કૃત્ય જેણે બિલનું જીવન બચાવ્યું. અને હવે બિલનું આ સ્મોલ કૃત્ય જે સારાના જીવનમાં કદાચ આશાનું કિરણ લાવશે. આ નાની નાની દેખાતી બાબતો, માનવીય શિષ્ટતાના નાના નાના કાર્યો, એ જ ખરેખર મોટી વસ્તુઓ છે, એ જ જીવનને અર્થ આપે છે.
આટલી સંક્ષિપ્ત નવલમાં આટલું ઊંડાણ અને આટલી તીવ્ર અસર ઊભી કરવી એ ખરેખર ક્લેર કીગનની લેખન શૈલીની કમાલ છે. એ શૈલી વિશે થોડી વાત કરીએ.
કીગનની શૈલી ખરેખર અનોખી છે. એ લેસ ઇઝ મોર ના સિદ્ધાંતનું ઉત્તમ ઉદાહરણ કહી શકાય. તે ત્રીજો પુરુષ મર્યાદિત દૃષ્ટિકોણનો ઉપયોગ કરે છે, એટલે કે આપણે આખી વાર્તા બિલના વિચારો અને અનુભવો દ્વારા જ જોઈએ છીએ.
એટલે આપણે બિલની સાથે જ હોઈએ એવું લાગે.
બરાબર. આનાથી વાચક સીધો જ બિલના આંતરિક સંઘર્ષ અને મનોમંથનનો ભાગ બની જાય છે. એનું ગદ્ય અત્યંત સંક્ષિપ્ત છે, ચોક્કસ છે અને સંયમિત છે. એ લાંબા વર્ણનો નથી કરતી, પણ જે કરે છે તે એટલા સચોટ હોય છે કે આખું વાતાવરણ અને પાત્રનું મન આપણી સામે જીવંત થઈ જાય. ઘણા ભાવો અને અર્થો તો શબ્દોની વચ્ચેની ખાલી જગ્યામાં જે નથી કહેવાયું એમાં છુપાયેલા હોય છે. આનાથી એક ગંભીર, લગભગ ગમગીન પણ અત્યંત પ્રભાવશાળી વાતાવરણ રચાય છે.
અને એમાં પ્રતીકવાદનો ઉપયોગ પણ ખૂબ સૂક્ષ્મ અને અસરકારક છે. જેમ કે તમે કોલસાની વાત કરી.
હા, કોલસો
જે બિલની રોજીરોટી છે, જે લોકોને હૂંફ આપે છે, પણ એ જ કોલસો કોન્વેન્ટના અંધકાર, ત્યાં થતા શોષણ અને સારાની પેલી કાળી મેષથી લથબથ સ્થિતિ એનો પણ પ્રતીક બને છે.
બરાબર.
ઠંડી અને શિયાળો એ ખાલી ઋતુ નથી, પણ સમાજની ભાવનાત્મક અને નૈતિક ઠંડક, લોકોની ઉદાસીનતા એનું પણ પ્રતિબિંબ છે. અને પ્રકાશ અને અંધકાર વચ્ચેનો સંઘર્ષ એ સતત બિલના આંતરિક નૈતિક સંઘર્ષને ઉજાગર કરતો રહે છે.
આ બધા તત્વો મળીને વાર્તાની ભાવનાત્મક અસરને અનેક ગણી વધારી દે છે. તે આપણને હચમચાવી નાખે છે, દુઃખી કરે છે, પણ અંતે ક્યાંક એક આશાનું, માનવીય ગૌરવનું કિરણ પણ છોડી જાય છે.
હા, એ સંપૂર્ણ નિરાશાની કથા નથી.
ના, બિલકુલ નહીં. એ કપરા સંજોગોમાં પણ માનવીય આત્માની સ્થિતિસ્થાપકતા અને નૈતિક હિંમતની વાત કરે છે. અને પેલો ખુલ્લો અંત એ આપણને લાંબા સમય સુધી વિચારવા મજબૂર કરે છે.
બરાબર. તે સીધો જ આપણી સામે એ પ્રશ્ન મૂકે છે, જો હું બિલની જગ્યાએ હોત તો મેં શું કર્યું હોત? આ કોઈ સરળ પ્રશ્ન નથી, જરાય નહીં.
ના,
આ વાર્તા એવા વીરત્વની ઉજવણી કરે છે જે મોટા અવાજે નથી આવતું, પણ શાંત મુશ્કેલ નિર્ણયોમાં પ્રગટ થાય છે. તે બતાવે છે કે હીરો બનવા માટે તલવાર ઉઠાવવાની જરૂર નથી, પણ પોતાના ડર પર કાબૂ મેળવીને, પોતાના અંતરાત્માનો અવાજ સાંભળીને સાચા સમયે એક નાનું પણ સાચું પગલું ભરવું, એ જ ખરી વીરતા છે.
મહત્વ સામૂહિક મૌન અને ઉદાસીનતાના જોખમો, અને સૌથી વધુ તો વ્યવસ્થિત અન્યાય અને ક્રૂરતા સામે લડવામાં માનવીય શિષ્ટતા, દયાના દેખીતી રીતે નાના લાગતા કાર્યોની ગહન અને પરિવર્તનકારી શક્તિ.
અને એટલે જ મને લાગે છે કે 1985ના આયર્લેન્ડમાં રચાયેલી આ વાર્તા આજે આ સમયે આપણા સમાજ માટે પણ એટલી જ, કદાચ વધુ પ્રસ્તુત છે.
સાચી વાત.
આપણી આસપાસ પણ અન્યાય, શોષણ અને ઉદાસીનતાના જુદા જુદા સ્વરૂપો અસ્તિત્વ ધરાવે છે. પ્રશ્ન તો એ જ રહે છે કે આપણે ક્યારે ચૂપ રહીએ છીએ, ક્યારે આંખ આડા કાન કરીએ છીએ અને ક્યારે બોલવાની, કાર્ય કરવાની હિંમત દાખવીએ છીએ.
સાચી વાત. ક્લેર કીગન આપણને યાદ અપાવે છે કે ઇતિહાસ બદલવા માટે હંમેશા કોઈ મોટી ક્રાંતિની જરૂર નથી હોતી. ક્યારેક કોઈ એક વ્યક્તિનું નાનકડું પ્રમાણિત કૃત્ય પણ પરિવર્તનની શરૂઆત કરી શકે છે. શ્રીમતી વિલ્સનનું કૃત્ય બિલનું જીવન ઘડે છે, અને બિલનું કૃત્ય કદાચ સારા અને તેના જેવી બીજી અસંખ્ય અનામી સ્ત્રીઓના સંઘર્ષ પર પ્રકાશ પાડે છે. આ જ નાની બાબતો છે જે માનવતાને જીવંત રાખે છે.
તો સ્મોલ થિંગ્સ લાઇક ધીઝ આપણને એ વિચારતા કરી મૂકે છે કે આપણા પોતાના જીવનમાં, આપણા સમાજમાં આપણે કઈ નાની બાબતો દ્વારા મોટો ફરક લાવી શકીએ છીએ.
ચોક્કસ. ક્યારેક ચૂપ રહેવું એ સહભાગી બનવા બરાબર છે.
અને ક્યારેક એક નાનકડો અવાજ પણ મોટા પડઘા પાડી શકે છે.
આકૃતિ એ વાતનું સશક્ત ઉદાહરણ છે કે સાહિત્ય કેવી રીતે આપણને ઇતિહાસની ભૂલોમાંથી શીખવા અને વર્તમાનમાં વધુ સારા મનુષ્ય બનવા પ્રેરી શકે છે.
ખૂબ સરસ વાત કહી.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.